एकत्र फाउंडेशन प्रस्तुत, चंद्रकांत टोपीवाड़ा संपादित, रचनावली, पठन शैलेश। 80 आग्नि नदी। लेखक कुर्तुलैन हैदर। कुर्तुलैन हैदर इस्मत चुगताईनी जेम उत्तर भारतनी इस्लामी भूमिका ने रजू करती उर्दू साहित्यनी प्रसिद्ध लेखिका। 1989 ज्ञानपीठ अवॉर्ड मेळवनार हैदरे उम्रना 20 वर्ष पूरा करता पहला आग्नि नदी, आग का दरिया जेवी नवलकथा 1959 लखेली। आजे पण एनी नवलकथाओमां ए उत्तम गणाय छे अने एनी खासी नकलो वेचायेली। ताजेतरमां खुद लेखिकाए जेनो अंग्रेजीमां अनुवाद प्रकाशित कर्यो छे। नेशनल बुक ट्रस्टे आज नवलकथानो भारतनी अनेक भाषाओमां अनुवाद कराव्यो छे। उर्दू कथा साहित्यमां पहला भाग्ये ज कोईए बतावी होय एवी असरकारक मांडणी अने रचनाकळानी ऊंडी सूझबूझ हैदरे बतावी छे। पोते मुसलमान होवा छतां भारतना भागलानो विषय लईने चालती आ नवलकथामां हैदरे जे विश्वास साथे हिंदू भूतकाळ अने बौद्ध भूतकाळ साथे काम कर्युं छे ए हैरत पमाडे एवुं छे। આવું કામ પાકિસ્તાની લેખક ઇંતઝાર હુસેનમાં જોવાય છે, એ પણ હિન્દુ અને બૌદ્ધ સાહિત્યમાંથી આધાર શોધે છે। બિન સાંપ્રદાયિક સાહિત્ય સંસ્કૃતિના આ ઉત્તમ ઉદાહરણો છે। આવા ઉદાહરણોને કારણે જ કટ્ટરપંથીઓની સામે ટકી શકાય છે। આગ્નિ નદીનો પ્રારંભ છેક ઈસવીસન પૂર્વે 4th century પ્રશિષ્ટ કાળમાં થાય છે। તે પછી મુસલમાન અને અંગ્રેજી શાસનની સદીઓમાંથી પસાર થઈ ભાગલા પછીના વર્ષોની દુઃખદ ઘટનાઓ આગળ પૂરી થાય છે અને એમ લાંબા ઇતિહાસકાળમાં નવલકથા ચાલે છે। એમાં ગૌતમ અને કમાલ એમ બે પાત્રો મુખ્ય છે। એમના નામ બદલાતા નથી પણ એમની ભૂમિકાઓ બદલાયા કરે છે। બુદ્ધકાળના સંન્યાસીથી માંડી મધ્ય એશિયાના વિજેતા ઉત્તર ભારતના નવાબ ગામના પૂકુજીવીની ભૂમિકાઓ અદા કરતા જાય છે અને એને પોતાના પાત્રોની સાથે સાથે હૈદરે પત્રોની, અહેવાલોની, દંતકથાઓની એમ જુદી જુદી રજૂઆતની રીતો વાપરી છે અને એ રીતે હૈદરે ખવાતા જતા સમયનું નિરાશાજનક ચિત્ર ઊભું કર્યું છે। પ્રારંભમાં ગૌતમ નીલાંબરનું પાત્ર શ્રાવસ્તીના આશ્રમમાં મુકાયેલું છે। બ્રાહ્મણ વંશની રીતિ પ્રમાણે 5 વર્ષની ઉંમરથી એણે આચાર્ય પાસે રહીને ગુરુ શિષ્ય પરંપરાએ જ્ઞાન મેળવ્યું છે। એ તલવાર ચલાવવાથી માંડી નાટ્ય લેખક અને ચિત્રકલામાં પ્રવીણ છે। અયોધ્યાના રાજા રાજનની કુંવરી નિર્મલાની સખી ચંપકથી ગૌતમ મોહિત થયો છે, પરંતુ ચંદ્રગુપ્ત મૌર્યના આક્રમણને કારણે રાજા રાજન મરાય છે અને ગૌતમ પણ શ્રાવસ્થીની શેરીઓમાં વીરતાથી લડે છે। કપાયેલી આંગળીઓ સાથે ગૌતમ ઘેર પહોંચે છે પણ લડાઈમાં એના માતા પિતા મરી ચૂક્યા છે। હવે કપાયેલી આંગળીઓને કારણે એ સુંદર ચિત્રો બનાવી શકે તેમ નથી। બીજી બાજુ ચંપક માટેનો પ્રેમ એને વ્યાકુળ કરે છે, પણ ખબર નથી કે ચંપક કઈ હાલતમાં ક્યાં હશે। ગૌતમ જીવનથી નિરાશ થઈ સંસાર ત્યજી સરયુ નદીની પાર શાક્યમુનિના ભિક્ષુઓ પાસે જવા ચાહે છે પણ સરયુમાં ડૂબી જાય છે। પ્રાચીન ભારતની આ ભૂમિકા પછી મધ્યકાળની ભૂમિકા ઉઘડે છે। એમાં સુલતાન હુસેન શર્કીના પુસ્તકાલયમાં કમાલુદ્દીનનું પાત્ર જોવા મળે છે। કમાલે 22 વર્ષની વય સુધી અરબ મદ્રેસાઓમાં શિક્ષણ લીધું છે। સુલતાન એને બહરાઈચ મોકલે છે જ્યાં 2000 વર્ષ પૂર્વેના પ્રાચીન તામ્રપત્રો મળી આવ્યા છે। બહરાઈચ એ જ શ્રાવસ્થી, પણ મહમૂદ ગઝનીના સેનાધ્યક્ષ મસૂદ ગાઝી તેમજ કુતુબુદ્દીન એશકને કારણે હિન્દુ રાજાઓનો અંત આવ્યો છે। બૌદ્ધ મતના મંદિરોમાં દેવદેવતા વસી ચૂક્યા છે, વિહારો તાંત્રિકોથી ઉભરાવા માંડ્યા છે અને મૂર્તિભંજક મસૂદ ગાઝી છેલ્લે 2 સદીઓથી દેવતાના રૂપમાં પૂજાવા માંડ્યો છે। હિન્દુ અને મુસલમાન બંને એની મજાર પર દીવાઓ કરે છે। અહીં કમાલને ભારતીય સંસ્કૃતિ પ્રભાવિત કરે છે, કબીર પૂજા તરફ એ વળે છે અને ગંગા તટ પર ઝૂંપડી બાંધી સાચા ખેડૂત તરીકે ખેતી કરતો કરતો પરણીને ઠરીઠામ થાય છે. વર્ષો બાદ મોગલો એના પર રાજદ્રોહનો આરોપ લગાવે છે અને સિપાહીની ઠોકરથી ગબડીને કમાલ મૃત્યુ પામે છે. ત્રીજી ભૂમિકા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સિરિલ હાર્વર્ડથી શરૂ થાય છે. ગળીની ખેતી દ્વારા ભારતની સંપત્તિને ચૂસવાનો એનો પ્રયત્ન શરૂ થાય છે. બંગાળમાં દુકાળ પડે છે. સિરિલ પોતાના નોકર રવિશંકરની બહેન શનિલામાં પરણ્યા વગર મશગુલ છે. સિરિલ ગૌતમને પત્ર લઈને વેશ્યા ચંપાના કોઠા પર મોકલે છે, જ્યાં ગૌતમને નવાબ કમાલ રજાનો પરિચય થાય છે. ત્યારબાદ ગૌતમ સિરિલની નોકરી છોડી બીએ થઈ કોલેજમાં લેક્ચરરની જિંદગી વિતાવે છે. વર્ષો પછી પદભ્રષ્ટ નવાબ કમાલ રજા એને કલકત્તાની કોઠી પર મળવા આવે છે. વૃદ્ધ ગૌતમનો દીકરો મનોરંજન દત્ત લખનૌથી સિગાડેવાલી કોઠીમાં આવીને રહે છે. ત્રીજી પેઢીએ ત્યાં હવે એના દીકરાનો દીકરો બેરિસ્ટર છે, જેને લાજ, નિર્મળા અને હરિશંકર એમ ત્રણ સંતાનો છે. સિગાડેવાલી કોઠીની બાજુમાં ગુલફશા કોઠી છે, જેના મુસલમાન પરિવારના સંતાનોમાં તહેમીના, તિલસત અને કમાલ રજા છે. એમની સાથે કાકાનો દીકરો અમીર રજા પણ છે. હરિશંકર અને કમાલ વચ્ચે પાકી દોસ્તી છે. કમાલ કોંગ્રેસ સભાઓમાં ભાગ લઈ પોલીસનો લાઠીચાર્જ ખમી હિન્દુસ્તાની હોવાનો ગર્વ ધરાવે છે, પણ મુસલમાન પરિવારમાં રહેવા આવેલી ચંપા અહેમદના કાકા મુરાદાબાદમાં મુસ્લિમ લીગના અધ્યક્ષ છે. હિન્દુ પરિવાર અને મુસલમાન પરિવારના ઘણા સભ્યો લંડનમાં, પેરિસમાં, ન્યૂયોર્કમાં ઠરીઠામ થતા આવે છે. તેમાં કમાલ રજા યુરોપ છોડી પોતાના વતન હિન્દુસ્તાનમાં પાછો ફરે છે. બધું બદલાઈ ગયું છે, પાકિસ્તાન જન્મી ચૂક્યું છે. લખનૌની પોતાની કોઠીમાં કાકાના દીકરા અમીર રજાનું નામ હતું અને અમીર રજા કરાચી ગયો હોવાથી સરકાર કોઠીનો કબજો લે છે. કમાલ રજાને રઝળતા કરાચી જવું પડે છે. ત્યાં લેબોરેટરીની સ્થાપના માટે પૂર્વ પાકિસ્તાનમાં આવેલો કમાલ રજા દિલ્હીની મુલાકાત લે છે. તે વેળા દિલ્હીની પોલીસ એને પકડે છે, પણ પાસપોર્ટ બતાવતા છોડે છે. કમાલ રજા પર એનો આઘાત છે. લખનૌ યુનિવર્સિટીનો જોશીલો કાર્યકર, આઝાદીના જંગનો સિપાહી આજે એક વિદેશી છે. લાહોર જતી ટ્રેનમાં બેઠેલા કમાલ રજાને એવું લાગે છે કે ગાડીના પૈંડામાંથી જાણે અવાજ આવી રહ્યો છે, જાસૂસ, ગદ્દાર, જાસૂસ. મનુષ્ય માટે પોતાનું વતન વિદેશ બની જાય એનાથી મોટો અભિશાપ બીજો કોઈ હોઈ શકે નહીં. ઇતિહાસના વિશાળ ફલક પરથી પસાર થઈને કમાલની વતનથી ઉખડતી જડની આ કરુણ કથા ભારતના વિભાજનની યાતનાને અસરકારક રીતે ઉપસાવે છે.